તારીખ 14/3/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 188 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 71
સમ્યક દર્શન પહેલા અને સમ્યક દર્શન પછી જે જુદી જુદી સ્થિતિ છે એ સંબંધે સ્પષ્ટીકરણ છે. અહીંયા સામાન્ય રીતે સમ્યક દર્શન પછી ઠીક ગણવામાં આવે છે. સમ્યક દર્શન પછી જે કાંઈ અનુભવ થાય, પછી જે કાંઈ પ્રવૃત્તિ છે જ્ઞાન આદિની, તે સાચી છે અને એ પહેલાની ખોટી છે એ એક પ્રચલિત સમજણ છે. એ સંબંધમાં અહીંયા સૂક્ષ્મ ખુલાસો છે. ગુરુ એકસો 87માં બોલમાં સુખ દુઃખ નો વિચાર આપ્યો છે અને 188માં જ્ઞાન સંબંધી, સમજણ સંબંધી, નિર્ણય સંબંધી સ્પષ્ટીકરણ છે. પ્રશ્ન છે કે સમ્યક દર્શન થયા પછી તત્વની આ બધી વાત સમજમાં આવે કે પહેલા પણ આવે? સમજણને લાગે વળગે છે ત્યાં સુધી સમ્યક દર્શન પછીની સમજણ સાચી કે એ પહેલાની પણ સમજણ સાચી? આ સીધો સવાલ છે. કેમ કે પ્રચલિત રીતે એમ કહેવામાં આવે છે કે સમ્યક દર્શન થયા પહેલા જે કાંઈ સમજો એ સમજણની કાંઈ ખાસ કિંમત નથી. કેમ કે એમાં પ્રત્યક્ષ અનુભવ નથી તો એ સમજણની શું કિંમત? કે છે એમાં પણ થોડો વિષય સૂક્ષ્મ છે, વિચારવા યોગ્ય છે અને એમને ઉપરથી જો ઉપેક્ષા કરવામાં આવે કે હજી એ સમ્યક દર્શન તો આપણને થયું નથી, સ્વાનુભવ થયો નથી, એ પહેલાંની સમજણમાં તો કાંઈ ખાસ વાત છે નહીં, માટે થોડું ઓછું સમજીએ, થોડું વધારે સમજીએ, થોડું આડું સમજાય કે થોડું સીધું સમજાય, પણ એ બધું ઠીક, એનું કાંઈ નહીં. સમ્યક દર્શન એકવારથી જોવું જોઈએ. કહે છે કે એ રીતે પણ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. સમ્યક દર્શન થવા માટે જે પ્રકારે યથાર્થ સમજણ હોવી જોઈએ એવી યથાર્થ સમજણની ભૂમિકામાં આવવું જરૂરી છે, આવશ્યક છે. એ વાત અહીંયા સ્થાપી છે. ઉત્તર છે કે સમ્યક દર્શન થયા પહેલા પ્રયોજનભૂત નવ તત્વની બધી વાત લક્ષમાં આવે છે, પછી અનુભવ થાય છે. સમ્યક દર્શનમાં જે અનુભવ થાય છે એ પહેલા ખાસ ખાસ જે પ્રયોજનભૂત વિષય છે તત્વજ્ઞાનનો, એમાં નવ તત્વ છે એમાં બધું આવી જાય છે. કે એક નવ તત્વમાં એક પોતાનો જે આત્મા છે એમાં નવે તત્વ આવી જાય છે. પણ વિસ્તારથી કહીએ તો નવ તત્વની જે સમજણ છે એમાં પ્રયોજનભૂત વિષય છે એ લક્ષમાં આવી જાય છે. નવ તત્વમાં બે વિભાગ પાડી શકાય. એક જે પોતાનું જીવ તત્વ છે, નવ તત્વમાં જે જીવ તત્વ છે, જે શુદ્ધાત્મ તત્વ છે, એ આશ્રય કરવા માટે સમજવું, જ્ઞાનમાં આવવું, એનો યથાર્થ નિર્ણય થવો તે પ્રયોજનભૂત છે.
બરાબર.
એક પ્રયોજન એ છે કે જે સ્વદ્રવ્ય આશ્રિત છે, આ પ્રયોજન છે તે નિજ દ્રવ્યાશ્રિત છે, બીજું પ્રયોજન પર્યાય આશ્રિત છે. કે પોતાને દુઃખ મટાડવું છે અને સુખની પ્રાપ્તિ કરવી છે એવું એ પ્રયોજન છે. શા માટે પડખું ફેરવે છે? સુખ માટે જે જગતના કાર્યોની પ્રવૃત્તિ કરતો હતો, સુખ માટે વ્યાપાર ધંધો કારખાનું અનેક પ્રકારના અનુકૂળતાના સગવડતાના સાધનો એ બધી પ્રવૃત્તિમાંથી પડખું ફેરવીને નવ તત્વ બાજુ કેમ આવવાનું કહ્યું? તત્વજ્ઞાનના ક્ષેત્રમાં કેમ પ્રવેશ કર્યો? કે ત્યાં તૃપ્તિ નહોતી, ત્યાં અનેકવિધ પ્રકારના ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થવા છતાં આ જીવને તૃપ્તિ નહોતી, શાંતિ નહોતી. અને આકુલતા વધતી જતી હતી, બાહ્ય સાધનો અને બાહ્ય પદાર્થો અને સુખ માટેના જે કારણો ગણાય છે તે પ્રત્યેના રસ, તે પ્રત્યે રસ વધતા આકુલતા વધી હતી. તેથી એવી પ્રતીતિ થઈ કે આ બાજુ નહીં પણ કાંઈક બીજી બાજુ પણ હોવી જોઈએ.
બરોબર,
જે કલ્પના છે એ કલ્પનાની પૂર્તિ થતી નથી, એટલે કોઈક બીજી બાજુ હોવી જોઈએ. કોઈ પુણ્યયોગે વિતરાગના વચનો કાને પડવાનો અવસર પ્રાપ્ત થાય છે. સમજણથી કાંઈક એમ લાગે છે કે આ પણ કોઈ એક સમજવા જેવી પ્રયોજનભૂત વાત છે, કે જેથી દુઃખ ટળે અને સુખની પ્રાપ્તિ થાય. એ પ્રકારની જ્યારે સમજમાં આવે છે ત્યારે આ બાજુ વળે છે, તો એને એક તો સુખ મેળવવાનું પ્રયોજન છે. પણ સુખ પર્યાયમાં ઉત્પન્ન થતું હોવા છતાં, પર્યાય આશ્રિત પરિણામે સુખની ઉત્પત્તિ નહીં થતી હોવાથી પાછું અહીંયા એક પરિસ્થિતિ જે છે આ છે કે સુખ પર્યાયમાં થતું હોવા છતાં અને પર્યાય આશ્રિત પરિણામે નહીં ઉત્પન્ન થતું હોવાથી જે દ્રવ્યના આશ્રયે નિજ દ્રવ્ય આશ્રિત ભાવે જે સુખની ઉત્પત્તિ થાય છે એ દ્રવ્યને પણ સમજવું રહ્યું, દ્રવ્યનો પણ નિર્ણય થવો ઘટે છે. અને એટલા માટે થવો ઘટે છે કે આ દ્રવ્યનો આશ્રય કરતા સુખની ઉત્પત્તિ થશે અને દુઃખ ટળશે. એમ દ્રવ્ય પર્યાયની સંધિ વાળો આ વિષય છે, નવ તત્વનો વિષય છે. એમાં દ્રવ્ય પર્યાયની સંધિ છે. નવ તત્વમાં બે તો દ્રવ્ય છે અને સાત પર્યાયો છે. સાત પર્યાયોમાં ત્રણ શુદ્ધ પર્યાય છે અને ચાર અશુદ્ધ પર્યાય છે. ત્રણ પર્યાયમાં સુખનો ઉત્પાદ છે અને ચારમાં દુઃખનો ઉત્પાદ છે. પુણ્ય પાપ આશ્રમ ને બંધ, સંવર નિર્જરા ને મોક્ષ. એ સુખ અને દુઃખ ક્યાં છે એનું સ્પષ્ટીકરણ એ નવ તત્વમાં આવી જાય છે. એટલે સમ્યક દર્શન થયા પહેલા પ્રયોજનભૂત શબ્દ જે લીધો છે એમાંથી આ નીકળે છે કે પ્રયોજન છે એમાં દ્રવ્ય પર્યાયની સંધિ છે. ન તો પર્યાયને સર્વથા ઉપેક્ષિત કરીને પ્રયોજન પણ એનું નથી એમ ઉપેક્ષિત કરીને દ્રવ્યને સમજવા માગે તો પણ સમજનાર કોણ છે? અહીં તો એ સવાલ છે. દ્રવ્યને સમજવા નિર્ણય કરવા માગે છે એ દ્રવ્યને નિર્ણય કરનાર પણ પર્યાય છે. આ હું આવું છું, આવો છું, સ્વદ્રવ્ય સ્વરૂપે હું આવો છું, અનંત ચતુષ્ટય મંડિત મારું સ્વરૂપ છે એ પણ શ્રદ્ધાનમાં જ્ઞાનમાં અને આચરણમાં એ કાર્ય થાય છે. એ કાંઈ એ કાર્ય કાંઈ દ્રવ્યમાં થતું નથી. એવું શ્રદ્ધું, પ્રતીત થવી, એવું જ્ઞાન થવું એ બધા પર્યાયના કાર્યો છે.
બરાબર,
એટલે सर्वथा पर्यायनी उपेक्षा योग्य नथी, सर्वथा पण योग्य नथी, मर्यादित पण योग्य छे। आश्रय नहीं करवानी उपेक्षा ए उपेक्षा करवामां आवे तो योग्य छे, पण पर्यायनुं प्रयोजन सुद्धा नथी। सुख दुख नो सवाल पर्याय में छे नहीं एम विचारे तो ये तद्दन उल्टू विचारे छे। सुख दुख नो अनुभव तो पर्याय में छे, अने जीव ने प्रयोजन पण सुखनुं छे, ए वात तो लक्ष्यमांथी चाली जाए तो एने यथार्थपणे जे समजण नव तत्वनी थवी जोईए ते थती। तो कहे छे के सम्यक दर्शन थया पहला प्रयोजन भूत नव तत्वनी बधी वात लक्ष्मा आवे छे। बधी वात नवे तत्वनी प्रयोजन भूतपणे लक्ष्मा आवे छे, प्रयोजन भूतपणे समझाए छे। नव तत्वनी शास्त्र अनुसारी खाली व्याख्या परिभाषा शब्दार्थ भावार्थ मतार्थ नयार्थ आगमार्थ आ बधा अर्थनी अंदर जो आत्मार्थ न हो तो बधा नकामा थी पड़े। ठीक, नवे तत्वो नी जे भाषा व्याख्या परिभाषा छे ए नवे तत्वनी व्याख्या नो अर्थ आवड़े, एनो भावार्थ आवड़े के आमा आवो आशय छे कहवा पाछळ एम, अने कया नयनो कयो विषय छे नवे तत्वमां, द्रव्यार्थिक नयनो विषय केटलो पर्यायार्थिक नयनो विषय केटलो ए पण आवड़े। ए आगम अनुसार आगमार्थ छे नयार्थ छे, अने अन्य मतमां आवुं नथी। जैन मतमां ज आ नव तत्वनुं प्रतिपादन छे એવી પણ વિવિક્ષા, અન્ય મતના સંદર્ભમાં એનો રેફરન્સ આપીને સમજાવી શકાય, એ બધું આવડવા છતાં એમાંથી પોતાનું નિજ હિત કેમ થાય એવો આત્માર્થ ના આવે તો એ બધા અર્થ એના ફોકટ છે, એ કઈ કામના નથી। અનંતા નયો છે એક જગ્યાએ લખે છે, પણ સર્વનયોમાં આત્માર્થ સૌથી મોટો છે એમ કરીને બધાનો સરવાળો મારી દીધો છે। તમામ નયો આત્માર્થે કહેવામાં આવ્યા છે, એ જ એનું પ્રયોજન છે, અર્થ નામ પ્રયોજન છે, આત્માનું પ્રયોજન સિદ્ધ થાય એ જો એમાંથી ન નીકળે તો બધા નયો એના ફોકટ સમજવાના છે, ઇન્દ્રજાળ સમાન છે, ગૂંચવણનું કારણ થાય છે। એટલે પ્રયોજનભૂત નવ તત્વની બધી વાત લક્ષમાં આવે એમ, સમ્યક દર્શન પહેલ થયા પહેલા નવ તત્વની બધી વાત લક્ષમાં આવે છે એમ નહીં, પ્રયોજનભૂત પણ એ બધી વાત લક્ષમાં નવે તત્વની આવે છે એમ વાત લીધી છે, પછી અનુભવ થાય છે। નવ તત્વની વાત સમજમાં આવે છે પછી અનુભવ થાય છે એવી સાદી વાત ન લીધી, પણ નવ તત્વની પ્રયોજનભૂતપણે બધી વાત સમજમાં આવે છે પછી અનુભવ થાય છે। કેમ કે જીવનો એવો સ્વભાવ છે કે એનું પ્રયોજન એનો મતલબ જે બાજુ હોય એ બાજુ એનું વલણ થાય, તો એનું વલણ સુખ માટે સુખનો ભંડાર જ્યાં આત્મા છે ત્યાં એનું એનું પ્રયોજન સાધવાનું સ્થાન છે મૂળ, એમ જો લક્ષમાં આવે તો પર્યાયનું વલણ અંતર્મુખ થાય, સ્વદ્રવ્ય પ્રત્યે થાય, અંતર્મુખ થાય, અને નહીતર થઈ શકે
નહીં।
પુણ્ય પાપ પોતાના પરિણામથી સમજવા જોઈએ, કે પાપના પરિણામમાં જીવને તીવ્ર આકુલતા થાય છે, કેમ કે કશાય ત્યાં તીવ્ર થાય છે, પુણ્યના પરિણામમાં ભલે કસાય નંદ થાય છે તો પણ ત્યાં આકુલતા થાય છે. એવો જે ભાવનો પુણ્યપાપાદી ભાવનો આવિર્ભાવ થાય છે એ પુણ્યાશ્રમને પાપાશ્રમ કહેવામાં આવે છે. એને એ ભાવનું આવવું જે થાય છે, ઉત્પન્ન થવાનો જે પ્રકાર છે એને આવવું કહે છે આશ્રમ.
બરોબર,
એ પણ સ્થિતિથી ત્યાંથી જ નિવર્તવા જેવું છે. એ આવે જ નહીં એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવા જેવી છે ને. સમયસારની 72મી ગાથા છે. અશુચિપણું વિપરીતતા એ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન દૂર કરે. એમાં બે વાત લીધી છે. અશુચિપણું એટલે મલિનપણું, આત્માથી પોતાના સ્વતત્વથી વિરુદ્ધપણું એટલે વિપરીતપણું, સ્વભાવથી વિપરીતતા. અને પ્રયોજનભૂત વિષય જે સુખ દુઃખ, એમાં દુઃખ છે. એમાં આ ત્રણ, એક આશ્રમના આ ત્રણ મુદ્દા, ત્રણ ફેક્ટર જણાય છે. જેને આશ્રમનું યથાર્થ જ્ઞાન થાય છે, આશ્રમ કહો કે આશ્રમનું ફળ બંધ કહો કે પુણ્યાશ્રમને પાપાશ્રમ કહો, એ તો એક જ પર્યાયના ચાર તત્વ છે.
બરોબર,
એક પર્યાયમાં, એક સમયની એક પર્યાયમાં જૈન દર્શને એમાં ચાર તત્વ જોયા છે. પર્યાય એક સમયની છે અને એના પડખા ચાર જોયા છે. એક સમયની પર્યાયમાં ચાર તત્વ કે પુણ્ય છે, પાપ છે, કેટલું અધિક. પૂરું પુણ્ય હોય, પૂરું પાપ હોય નહીં, કેમ કે તીવ્ર મંદની અપેક્ષા છે એની અંદર. અને એનું આવવું ને એમાં બંધાવવું, બદ્ધ થવું, પ્રતિબદ્ધ થવું, આ જે પ્રકાર છે એમાં દુઃખ છે, એમાં વિપરીતતા છે, એમાં મલિનપણું છે, અશુચિપણું છે. આ ત્રણ વાત જોઈ છે. જેણે યથાર્થપણે આ ત્રણ વાત સમજી એ જીવ ત્યાંથી પાછો વળે છે, નિવર્તન કરે છે. આવું જે પાછા વળવાપણું તેને ખરેખર સાચું વાસ્તવિક પરમાર્થ પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આ પ્રતિક્રમણ કરે છે કે નહીં? બધા સંપ્રદાયમાં પ્રતિક્રમણનો પાઠ બોલવો તે પરમાર્થ પ્રતિક્રમણ નથી, તે વ્યવહાર પ્રતિક્રમણ. પણ ત્યારે જ છે કે જ્યારે આવું પરમાર્થ પ્રતિક્રમણનો સદ્ભાવ થાય ત્યારે પાઠ બોલવો તે વ્યવહાર પ્રતિક્રમણ છે. ક્યારે? કે નિશ્ચય પરમાર્થ પ્રતિક્રમણનો સદ્ભાવ થાય ત્યારે, નહીતર એ પ્રતિક્રમણ વ્યવહારે પણ નથી, વ્યવહારમાંથી ગયા. આ પરિસ્થિતિ છે. પ્રયોજનની અંદર પ્રયોજનભૂત તત્વમાં હેગ ને ઉપાધિ આવી ગયું. એમાં શું કે વિપરીતતા, અશુચિપણું અને દુઃખ જાણતા એનું હેયપણું આવે છે. પાછો કેમ વળે છે કે તેનું હેયપણું આવે છે. જીવ તત્વ અનંત ગુણ ભંડાર છે, અનંત દિવ્ય ગુણોની નિધિ છે અંદરમાં. એવું સ્વદ્રવ્યનું જ્ઞાન થતા એની ઉપાદેયતા આવે છે કે આવો જ હું. બસ આવું હે ઉપાદેયપણું આવ્યું એને જ્ઞાતા દ્રષ્ટા, યથાર્થ હે ઉપાદેયતા થતા જ્ઞાતા દ્રષ્ટાપણું જે થઈ જાય છે અવસ્થામાં, ત્યારે એને સર્વ સ્વતર પદાર્થો જ્ઞેય માત્રપણે પ્રતિભાસે, જ્ઞેય માત્રપણે પ્રતિભાસે છે. હું જ્ઞાન સ્વરૂપ છું અને સમસ્ત જગત આખું જ્ઞેય માત્રપણે છે. કોઈ ઇષ્ટ પણ નથી, કોઈ અનિષ્ટ પણ નથી. એટલે જે રાગથી હે ઉપાદેયની વિવિક્ષા હતી એ પણ અહીંયા બદલાઈ ગઈ. માત્ર જ્ઞાતા દ્રષ્ટા થયો ત્યાં એને હે કરવા યોગ્ય હે થયું અને ઉપાદેય કરવા યોગ્ય ઉપાદેય થયું. અથવા સ્વદ્રવ્યમાં સ્થિરપણે સ્વભાવમાં જ્ઞાતા દ્રષ્ટાપણે સ્થિર થયો ત્યારે એને સ્વતત્વને ખરેખર પરમાર્થિકપણે ઉપાદેય કર્યું અને અન્ય સમસ્તને પારમાર્થિકપણે હેય કર્યું છોડ્યું. એ પરિસ્થિતિ થી એ હેયની ઉપાદેયમાં પ્રયોજનની અંદર આવી જાય છે. વિચારમાં આવે છે, પહેલા સમજણમાં આવે છે, પણ સમજણમાં આવી ગયું એટલે હવે વાત પૂરી થઈ ગઈ એમ અટકવા જેવું. જેવી સમજણ થઈ તેવો અનુભવ થવો જોઈએ. સમજણ અને અનુભવ વચ્ચેનું અંતર છે એ ન રહેવું જોઈએ, તફાવત ન રહેવો જોઈએ. જેવી સમજણ એવો જ અનુભવ, સમજણ જુદી અનુભવ જુદો. અનુભવ આગળ સમજણ ક્યાંક અધર પડી રહીએ, જુદી જગ્યાએ સમજણ પડી રહીએ અને અનુભવ બીજો કર્યા કરે તો કહે છે કે એ સમજણ નથી. એટલે સમજણ ભલે પહેલા થાય, અનુભવ પછી થાય, એ તો અહીંયા ચાલે છે. પહેલા પછીનો તો વિષય એજન્ડા ઉપર છે કે પહેલા યથાર્થ સમજણ થાય અને સમજણ યથાર્થ થાય તો અનુભવ થાય. તેથી અનુભવ થવા માટેના પુરુષાર્થનું બળ પ્રથમ સમજણમાં રહેલું છે.
બરોબર
આવે છે? સુભાનીજીના પત્રમાં આવે છે. યથાર્થ શ્રદ્ધા થાય છે ત્યારે વ્યાપક ભાવે પોતાના નિજ સ્વરૂપનો અનુભવ થાય છે, ત્યારે જ તે શ્રદ્ધાને યથાર્થ શ્રદ્ધા કહેવાય છે. અને એવી શ્રદ્ધા યથાર્થ થવા માટે યથાર્થ સમજણ થાય છે. અને એ યથાર્થ સમજણમાં એ પુરુષાર્થ ગર્ભિત રહેલો હોવાથી ગુરુદેવ શ્રીનું પ્રથમ સમજણ ઉપર ઉપદેશમાં વારંવાર જોર આવે છે. આ વાત લખી છે, એક પત્રમાં લખી છે. એટલે એમ નથી કે સમ્યક દર્શન થયા પહેલા સમજણમાં કાંઈ નહીં, સમજણનું કાંઈ નહીં, સમજણનો વિષય કાંઈ વિચારવા જેવો નથી. એકવાર અનુભવ થવો જોઈએ, એકવાર અનુભવ થઈ જવો જોઈએ. પણ ક્યાંથી આવશે? કોઈ અધરથી અનુભવ થતો નથી. અનુભવ થવા માટેની એક ચોક્કસ પરિસ્થિતિ ઊભી થાય છે, એક ચોક્કસ પ્રકારની નિયત પ્રકારની ભૂમિકા બંધાય છે અને જેમાં અનુભવ રૂપી ફળ આવે છે, એમ લેવું જોઈએ. સ્પષ્ટીકરણ ઇતના હૈ કે લોગ નવ તત્વ કા અભ્યાસ તો કરતે હૈ, નવ તત્વ કી સમજદારી કર લેતે હૈ, ભેગ ને ઉપાદે કી ભી પરિભાષા જાન લેતે હૈ, ઉસકા બુદ્ધિમાન લોગ બુદ્ધિ ઇતની હદ તક લગાતે હૈ કે ઇસકા અર્થ ક્યા હૈ, ભાવાર્થ ક્યા હૈ, નયાર્થ ક્યા હૈ, આગમાર્થ ક્યા હૈ, મતાર્થ ક્યા હૈ, સબ પતા ચલતા હૈ, લેકિન ફિર ભી પ્રયોજન કી સિદ્ધિ નહીં હોતી હૈ, એસા પ્રત્યક્ષ દિખને મેં આતા હૈ. તો અપના વજન યહાં હૈ કે યે સબ હો સકતા હૈ, ઇતના હો સકતા હૈ, ઓર ઇતના હોને કે બાવજૂદ ભી પ્રયોજન કી સિદ્ધિ નહીં હોતી હૈ તો ક્યાં રહે જાતા હૈ. એ વાત સમજને લાયક હૈ. તો એ પ્રયોજનભૂત શબ્દ કા જો પ્રયોગ આયા હૈ ઉત્તર મેં, ઇસમેં યે બાત હૈ. પ્રયોજનભૂત નવ તત્વની બધી વાત લક્ષમાં આવે છે એમ કે નવ તત્વની બધી વાત લક્ષમાં આવે છે એમ નહીં, પ્રયોજનભૂત નવ તત્વની એમાં મારું પ્રયોજન શું છે, ક્યાં છે, એવો મુખ્ય દ્રષ્ટિકોણ સમજનારનો પહેલેથી હોય છે. ભાવનાથી આવ્યો છે ને, જગતમાં જગતમાંના પદાર્થોમાંથી સુખ મેળવવા વાળો જીવ જ્યારે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવ્યો એટલે એણે ક્ષેત્ર બદલ્યું, સુખની પ્રાપ્તિની ભાવના માટે એણે ક્ષેત્ર બદલ્યું, ત્યારે એ ભાવનાને એ જો ગૌણ કરી જાય, એ ભાવના છોડીને એ જો શાસ્ત્રોનો અધ્યયન કરે તો એ વાત એની પ્રયોજનભૂત નહીં રહે. અને એવું સંભવિત છે, એવું બને છે, કોઈને કોઈ પ્રકારના લોભવશ, કોઈને કોઈ પ્રકારના માન મેળવવાના અનેક પ્રકારના, એ બધો લોભ જ છે. કાંઈ પણ અન્ય પદાર્થની પ્રાપ્તિ કરવાનો ભાવ તે લોભ છે. પછી માન મેળવવાનું હોય કે બીજા સ્થાન મેળવવાના હોય કે બીજા કાંઈ પણ કોઈ પણ લક્ષમાં હોય, ત્યારે એને પ્રયોજન બદલાઈ જાય છે. પણ બુદ્ધિ જ્ઞાનનો ઉઘાડ છે એ બધું કામ કરે છે. આને નવ તત્વ કહેવાય, આને આમ ગણાય, આમ કહેવાય, આમ કહેવાય, આમ કહેવાય, એમાં એની ભાવનાની જે ભાવુકતાની ભીનાશ હોવી જોઈએ એ એમાં રહેતી નથી, એ ખલાસ થઈ જાય છે.
બરાબર.
એટલે મૂળ વિષય કે તું જે ભાવનાથી પ્રવેશ કર્યો છે, જે ભાવનાથી તું આ ક્ષેત્રમાં આવ્યો છે, એવો જે તારો મુખ્ય જે દ્રષ્ટિકોણ છે કે તારું પ્રયોજન કેમ સિદ્ધ થાય, એવો જે મુખ્ય દ્રષ્ટિકોણ છે એ તો નવે તત્વની અંદર બરાબર જળવાઈ રહેવો જોઈએ, તો પછી તને અનુભવ થવાનો સંભવ છે, ને નહીતર અનુભવ થવાની કોઈ સંભાવના નથી. આપણે ત્યાં આ પ્રશ્ન થાય છે, માણસિંહજી પ્રશ્ન એ હોતા હૈ, ઠેર ઠેર જગે જગે જાતે હૈ તો લોગ એ પૂછતે હૈ કે સબ સમજ મેં તો આતા હૈ, સબ સમજતે હૈ, લેકિન અનુભવ ક્યો નહીં હોતા હૈ? યે સમજણ કા જો ફલ હૈ વો તો અનુભવ હૈ, પર સબ સમજ મેં આતા હૈ? ગુરુદેવ કા પૂરા પૂરા પ્રવચન સમજ મેં આતા હૈ? ઇતના હી નહીં, આચાર્યો કા જો શાસ્ત્ર હૈ વો શાસ્ત્ર કો ભી બરાબર સમજા સકતે હૈ, સમજતે ઇતના હી નહીં, દૂસરો કો સમજા સકતે હૈ, ફિર ભી અનુભવ નહીં હોતા હૈ, ક્યા કારણ હૈ? યે એક પ્રશ્ન, એક બડી સમસ્યા આજકલ ये अनुभव के विषय को बहुत प्रकार से चर्चित करते हुए भी ये समस्या एक जटिल खड़ी हो गई है. कारण ये ऐसा समझ में आता है, सब समझ में आता है, तो हम तो ये प्रश्न करते हैं कि अनुभव कैसे हुए, ये तो प्रश्न रह गया आपका. तो सब तो समझ में नहीं आया, ये बात बाकी रही है, तब तो प्रश्न हुआ है समझने के. मतलब इसका मतलब ये हुआ कि सब समझ में नहीं आया, पर यही बात समझ में नहीं आई तो कुछ समझ में नहीं आया. सब समझ में तो नहीं आया, लेकिन कुछ समझ में नहीं आया. समय सार के ये जो कलश टीका है उसमें 239 कलश से 246 कलश तक અમૃતચંદ્ર આચાર્ય મહારાજ ને એક ચર્ચા કી હૈ. ઉસમેં દો તીન જગે એક શબ્દ કા પ્રયોગ કિયા હૈ, આત્મનઃ તત્વમ એસા લિયા હૈ. આત્મનઃ તત્વમ, આત્મા કા તત્વ, આત્મા તો ખુદ તત્વ હૈ, ફિર ઇસકા ભી કોઈ તત્વ હો સકતા હૈ ક્યા, યે એક સવાલ પેદા હોતા હૈ. તો યહાં યે બાત હૈ કે યે અનુભવ કૈસે હુએ, અંતર્મુખ કૈસે હો સકતે હૈ, કૈસે હુઆ જાય અંતર્મુખપણા, કૈસે હુઆ જાય સ્વયં કો, યે એક તત્વ હૈ, વો આત્મા કા તત્વ કા તત્વ હૈ, જિસકો આત્મનઃ તત્વ કિયા હૈ. એસી બાત કરી, બહોત સૂક્ષ્મ વિષય ચલાયા હૈ. સમજણને પરિણમનમાં લાગુ કરે તો તમે પ્લાન કરો પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ન કરો તમે, તો તમને કાર્ય સિદ્ધિ કેમ? હવે પ્રશ્ન આ થાય છે કે આને લાગુ ક્યાં કરવી? સમજણને કે લાગુ કરવી રોજિંદા ઉદયમાં, ક્ષણ ક્ષણના ઉદયમાં, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે, વારંવાર. કેમ કે ધારાવાહી ઉદય છે, આઠે કર્મનો ઉદય નિરંતર છે. એ સર્વ પ્રકારના ઉદય અને ઉદયિક ભાવોથી હું જ્ઞાન સ્વભાવી આત્મા ભિન્ન છું એવું જે સમજાયું છે એને લાગુ કરવાનો પ્રયાસ, એને ભેદ જ્ઞાનનો પ્રયાસ કહેવામાં આવે છે. એ ભેદ જ્ઞાનમાં હે ને ઉપાદેયનું ઇમ્પ્લિમેન્ટેશન છે, એને એપ્લાય કરી, થિયરીને એપ્લાય કરે છે, ત્યાં લાગુ કરે છે, એનો પ્રયોગ છે. ત્યારે પણ શાસ્ત્ર સાંભળવાનો રાગ આવે ત્યારે પણ એમાં કોઈ અપવાદ નથી. ભગવાનના દર્શન કરવાનો રાગ આવે ત્યારે પણ વેદ જ્ઞાનનો પ્રયાસ કરવો, વિચાર કરવો નહીં પણ પ્રયાસ કરવો. કેમ કે રાગમાં હું પણ થઈ રહ્યું છે, હું એમ પૂછી શકું કે રાગમાં હું પણનો તમે વિચાર કરો છો અને પછી અનુભવ કરો છો? ફરીથી, રાગમાં હું પણ થઈ રહ્યું છે એનો પહેલા વિચાર કરો છો ને પછી અનુભવ કરો છો? હે, વિચાર કર્યા કેમ? વિચાર કર્યા વગર થઈ શકતા હશે બધા કામ? સામાન્ય રીતે એમ કહે છે કે કોઈ પણ કામ કરવા માટે એનો વિચાર કરવો પડે છે, કે જે કામ પ્રેક્ટિસથી હસ્તગત થઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે, એનો વિચાર કરવો પડતો નથી. નવું કામ કરવું હોય ને એની પ્રેક્ટિસ કરવી હોય એનો વિચાર કરવાનો હોય છે. ડ્રાઇવિંગનો દ્રષ્ટાંત લઈએ છે ને, કેટલી જગ્યાએ ઓપરેશન કરે છે માણસ, વાતો કરતો કરતો હજાર જાતના ઘોડા ગણે, કેટલા વિચાર કરે, કેટલી વાતો કરે બાજુમાં બેઠા હોય એની સાથે, અને બધું કામ જાણે વગર વિચારે બધું ઓપરેટ થયા કરે છે. હાથથી ને પગથી, હાથથી ને પગથી ને આંખથી, ત્રણ તો સાધન લાગુ કરે છે, હાથ પગ અને આંખ, બે હાથ બે પગ ને એક આંખ, પાંચ જગ્યાએથી ઓપરેશન કરે છે અને છ સાત જગ્યાએ ઓપરેશન કરે છે. કેમ કે એમાં બદલવું પડે છે, છતાં પ્રેક્ટિસ એટલી થઈ ગઈ છે કે કઈ વિચાર પહેલા કરે ને પછી એને અમલ કરે એવી પરિસ્થિતિ નથી રહી. બીજો વિચાર કરે ને આનો અમલ ચાલતો હોય, બીજો વિચાર કરે ને આનો અમલ કરતો હોય. સૂક્ષ્મપણે ઉપયોગ ફરી જાય છે પણ એને વિચાર જેટલી સ્થૂળતામાં આવવું પડતું નથી. ઉપયોગ તો બદલાય છે, ઉપયોગ નથી ને ત્યાં ફેરફારો કરે છે એમ નથી, ઉપયોગ બહુ ઝડપથી સૂક્ષ્મતાથી. એને તો એવો જ અનુભવ રહે છે કે મારો વિચાર સળંગ ચાલે છે. એને શું અનુભવ ચાલે છે? કે મારો વિચાર સળંગ ચાલે છે. હું આમાંથી એક બીજો વિચાર આવ્યો, મુનિરાજ ઉપદેશ આપે છે કે મુનિરાજ શાસ્ત્રની રચના કરે છે, આવી એક પરિસ્થિતિ હોય છે. ક્ષણે ક્ષણે મુનિરાજ અંતરલીન થાય છે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને છે ને, હે, એક ક્ષણમાં સાતમું ગુણ સ્થાન એમને આવે છે. છતાં સાંભળવા વાળાને ખ્યાલ પણ ન જાય કે એક એક ક્ષણની અંદર ઉપયોગ ફરી જાય છે અને પાછા એ ઉપદેશમાં લાગુ થાય છે. એનો સાંભળવા વાળાને કલ્પના સુધા ન આવે, એ તો એમ સમજે કે ધારાવાહી પણ આપણને કથન કરી રહ્યા છે, પણ એવું નથી. પ્રતિ ક્ષણ એક એક ક્ષણમાં એ અંતરલીન થઈને બહાર આવે છે, અંતરલીન થઈને બહાર આવે છે. ઉપયોગનું બહુ સૂક્ષ્મપણે એવું જે બદલવું થાય છે એમાં પોતે ખ્યાલ કરે તો કંઈક સમજાય એવું છે, નહીંતર એને બીજો વિચાર ચાલુ રહ્યો છે ને 70 વખત અહીંયા જીઆવ્યો છે કે 100 વખત જીઆવ્યો છે એને ખબર પડે નહીં. આ બીજા કામ કરી લઈએ છે કે નહીં. એટલે એ જે વિચાર કરવો કે અનુભવ કરવો, વિચાર કરવો કે અનુભવ કરવો, ભાઈનો પ્રશ્ન થોડો મૂંઝવણ વાળો છે. બરોબર, પેલો વિચાર જ થાય છે ને, વિચાર સુધીથી આગળ કામ થતું નથી. પણ પ્રેક્ટિસ જુદી ચીજ છે, વિચાર જુદી ચીજ છે. વિચારની મર્યાદા માત્ર સમજવા પૂરતી છે. એક વાત સમજણના કાળમાં બરાબર સમજણમાં લીધી, પછી એ સમજણ પોતાના અનુભવમાં કઈ રીતે લાગુ થાય છે એ વાત એને બહુ ઝીણવટથી સમજી લેવી જોઈએ.
બરાબર,
વિચારી લેવી જોઈએ નહીં પણ સમજી લેવી જોઈએ. એ સમજ જો આવી જાય તો એને જે પ્રયોગ છે એ ચાલુ થાય છે. નહીતર પ્રયોગ કેમ કરવો એક સમસ્યા રહે છે. આ પ્રયોગ કેમ કરવો આ સમસ્યા છે. તમારી જે સમસ્યા છે આ છે, આ પ્રયોગ કેમ કરવો. એક એવા ઢાંચામાં બેસી ગયા છે સ્વાધ્યાય કરવા વાળા જીવો. પણ તમારા એકનો તો દ્રષ્ટાંત છે માત્ર, પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરવા વાળા, ભેદ જ્ઞાનના વિષયનો વિચાર વિમર્શ કરવા વાળા એક એવા ઢાંચામાં ઘૂસી ગયા છે, બેસી ગયા છે કે બધી વાતને વિચારની મર્યાદામાં જ સમિત કરેલા છે અને ત્યાંથી આગળ જતા નથી. એટલે પ્રયોગમાં આવતા નથી, પ્રયોગમાં આવતા નથી એટલે અનુભવ સુધી પહોંચતા નથી. આ સ્થિતિ છે. વિચારથી આગળ જઈને, વિચારથી પર જઈને, વિચારની કક્ષાનું ઉલ્લંઘન કરીને એક પ્રયાસ, અનુભવની પદ્ધતિનો પ્રયોગ છે એ પ્રયોગે ચડવું જોઈએ. વારંવાર એ પ્રયોગ થાય ત્યારે એને એનો પ્રયોગાભ્યાસ કહેવામાં આવે છે. એ એના અનુભવ થવા માટેનો અભ્યાસ છે, પૂર્વની પ્રક્રિયા છે કે જેનું ફળ અનુભવ છે.
બરાબર,
એટલા માટે એમ સ્પષ્ટપણે કહી શકાય છે કે શાસ્ત્ર વાંચન કરી કરીને, શાસ્ત્રનો સ્વાધ્યાય કરી કરીને અનુભવ નહીં થાય. કેટલો કાળ શાસ્ત્ર સ્વાધ્યાય જીવ કરે તો અનુભવ કરી શકે કે અનંત કાળ કરે તો એને થાય.
બરોબર,
કેમ કે અનુભવ થવાનું કારણ શાસ્ત્ર સ્વાધ્યાય નિશ્ચયથી નથી. તો જેટલા કરે એને થઈ જવો જોઈતો હતો, અને એનું કોઈ પરિમાણને માપ બાંધવું જોઈતું હતું કે ભાઈ આટલા કાળ તો શાસ્ત્ર સ્વાધ્યાય કરે એને અનુભવ થઈ જવો જોઈએ, પણ એમ નથી. અનુભવના પ્રયાસથી અનુભવ થાય છે, અનુભવના પુરુષાર્થથી અનુભવ થાય છે. અનુભવ થવા માટે અનુભવનો જ પ્રયત્ન એ કામયાબ થાય છે, સિવાય કોઈ પ્રયત્ન એની અંદર સફળ થતો નથી. એ સ્પષ્ટ વાત છે. એટલે અહીંયા પ્રયોજનની અંદર એ વાત લીધી છે. નવ તત્વનો વિષય જ્યાં છે ત્યાં એને પ્રયોજનભૂતપણે એને એ વાત સમજવી રહી.
બરોબર,
કે આમાંથી કઈ રીતે આપણે નવે તત્વ છે એમાં પુણ પાપ આશ્રવ ગંધ તો એને વર્તી રહ્યા છે, જ્ઞાન સ્વભાવી જીવ પણ મોજુદ છે. બે જ્ઞાન ને રાગ બંને મોજુદ હોવા છતાં રાગ તે હું એવો જે અનુભવ થઈ રહ્યો છે એમાં જ્ઞાન તે હું એવો અનુભવ થવો જોઈએ. આખું એનું જે આશ્રય કરવાનું સ્થાન છે એને બદલવું જોઈએ, પછી અનુભવ થાય છે. એ પહેલા અનુભવ થતો એમ કહીને એ વાત અહીંયા સિદ્ધાંતિક રીતે સ્થાપી છે આ બોલમાં, કે અનુભવ થવા પહેલા અનુભવને યોગ્ય ચોક્કસ પ્રકારની પ્રક્રિયા થાય છે. બીજી ભાષામાં એમ કહી શકાય કે અનાદિ અનંત જેમ મોક્ષ માર્ગ નિયત છે, નિયત છે એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિ પ્રાણી મોક્ષ માર્ગ, એ અનાદિ અનંત નિયત છે. એ સિવાયના જીવના કોઈ પરિણામ કે મોક્ષ માર્ગના પરિણામ હરગિજ નથી. એ મોક્ષ માર્ગ એ મોક્ષના કારણરૂપ પરિણામ છે. મોક્ષ માર્ગ તે મોક્ષના કારણરૂપ પરિણામ છે. તે મોક્ષ માર્ગના જે કારણરૂપ પરિણામ છે તે પણ નિયત છે. મોક્ષ માર્ગ જેમ નિયત છે, મોક્ષ માર્ગનું કારણ પણ નિયત છે. સર્વજ્ઞાનીઓએ એ વાત એકાંતે સ્થાપી છે કે કારણ આપ્યા વિના કાર્ય નહીં થાય. તારે સમ્યક દર્શન રૂપી ને સ્વાનુભવ રૂપી કાર્ય કરવું હોય તો એનું કારણ આપ્યા વિના કાર્ય નહીં થાય. એ કાર્યનું જે કારણ નિયત કારણ છે એ કારણને સેવા વિના એ કાર્ય નહીં થાય. બીજા હજાર કારણ કર, બીજા હજાર કાર્યો કર કારણ રૂપે, બીજી અનંત અનંતા ગમે, લાખ ગમે, કરોડ ગમે, અનંત અનંતા ગમે બીજી ક્રિયાઓ થાય, એ બધી ક્રિયાઓ નિષ્ફળ છે. અનુભવ માટે તે સફળ નથી. તેથી એનો સારાંશ અને તાત્પર્ય એ નીકળે છે કે જીવે પોતાની બધી શક્તિ, પૂરી શક્તિ એ પ્રથમ સ્વાનુભવ થવા અર્થે એનો સદુપયોગ કરવો જોઈએ. બીજી જગ્યાએ અન્ય સ્થાનમાં ઉપયોગ કરવાને બદલે એક અનુભવ કેમ થાય ત્યાં એને બધી પૂરી શક્તિને એકવાર લગાવીને એનો અનુભવ કરવો જોઈએ. પછી ખરેખર શું કરવું ને શું ન કરવું એને સમજાશે. એ પહેલા એને ખરેખર શું કરવું તે સમજાયું છે એ વાત ઉપર એને ચોકડી મૂકી દીધી. માણસ નક્કી કરી લે છે કે મારે આમ કરવું જોઈએ, મારે આમ ન કરવું જોઈએ. એમ નહીં, પહેલામાં પહેલો મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાનો જે દરવાજો છે ત્યાં આવીને ઉભા રહેવું. સમ્યક દર્શન તે મોક્ષનો દરવાજો છે, ત્યાં આવીને ઉભા રહેવું જોઈએ. એ પહેલા જેટલા રસ્તા છે તે બધા આડાઅવળા રસ્તા છે. વિતરાગના માર્ગ સુધી પહોંચવાના રસ્તા નથી. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ધોરી માર્ગ છે. આ નેશનલ હાઈવે હોય છે ને, એના એપ્રોચ રોડ છે. એ પણ એને સીધા જ પકડવા જોઈએ. આડે અવળે ચડવાથી ક્યાંય પહોંચાતું નથી. વસ્તુનું સ્વરૂપ શું છે એટલે સ્વપર પદાર્થનું સ્વપણે અને પરપણે વસ્તુના સ્વરૂપમાં આટલું જ પ્રયોજન છે. આથી વધારે પ્રયોજન નથી. સ્વપર વસ્તુનું સ્વરૂપ શું છે, મુનિપણું અને કેવળ જ્ઞાન શું છે, આ બે વાત મુદ્દાની એટલા માટે લીધી છે કે મુનિ નથી એવા જીવોને મુનિ માનવામાં પ્રસિદ્ધપણે વર્તમાનમાં આવે છે. અને એમ માનતા સમ્યત્વ થવાનો તો અવસર નથી, પણ અગ્રહિત મિથ્યાત્વ મટીને ગ્રહિત મિથ્યાત્વ થવાનો ઉલટાનો અવસર છે. નુકસાન, મોટું નુકસાન, નુકસાન વધે છે. એટલે મુનિ પણ શું ચીજ છે, કેમ કે વસ્તુનું સ્વરૂપ જ્યાં સ્થાપ્યું છે તે શાસ્ત્ર છે. કયા શાસ્ત્ર યોગ્ય નિરૂપણ વાળા છે, કયા શાસ્ત્રમાં યથાયોગ્ય નિરૂપણ નથી એ પણ એને સમજવું રહ્યું. તો એ ક્યાંથી એ સમજશે, કેમ કે સાહિત્ય એટલા વિપુલ પ્રમાણની અંદર અસ્તિત્વ ધરાવે છે કે કયું સાહિત્ય સાચું એ સમ્યક જ્ઞાન થયા પહેલા નિર્ણય કરવા જાય તો ખોવાઈ જાય એવું છે. એક જિંદગી ઓછી પડે એવું છે. અને જે લોકની અંદર, જગતની અંદર જે તે કાળે ઉદયમાન વક્તાઓ પ્રવક્તાઓ હોય છે, જે પ્રસિદ્ધપણે ભાષણો આપતા હોય છે, એ અનેક ધર્મશાસ્ત્રોમાંથી ઉદાહરણ આપે છે. કોઈ બાઇબલમાંથી આપે છે ને કોઈ કુરાનમાંથી આપે છે ને કોઈ ગીતામાંથી આપે છે ને કોઈ જૈન દર્શનના શાસ્ત્રમાંથી આપે છે ને કોઈ ક્યાંયથી આપે છે. અને લોકોને આકર્ષણનું કારણ થાય છે, અરે વાહ, બાઇબલમાં આવી વાત કરી છે, કુરાનમાં આવી વાત કરી છે, અરે ભાઈ પણ હું દેવ ગુરુ ને નક્કી કર, પછી કોના શાસ્ત્ર વાંચવા એ નક્કી થશે, નહીતર કયા પુસ્તક વાંચવા એ નક્કી નહીં થાય. અને પુસ્તક નું પ્રમાણ એટલું વિશાળ છે કે તારી જિંદગી ઓછી પડશે. એને સમય થોડો છે, અત્યારે આયુષ નો કાળ બહુ ઓછો છે. શરૂઆતના 15-20 વર્ષ તો જન્મ પછીના લગભગ અણસમજણમાં જાય છે, બાળક બુદ્ધિમાં જાય છે. યુવાનીમાં અનેક પ્રકારના મોસો ભોગ ઉપભોગની વૃત્તિઓમાં યુવાનીનો કાળ ચાલ્યો જાય છે. આર્થિક પ્રયોજનની અંદર બહુ ભાગ કાળ ચાલ્યો જાય છે. અને પાછળ શરીરની ઇન્દ્રિયો શિથિલ થાય છે, રોગથી શરીર ઘેરાય છે, અને એમને એમ મનુષ્યભાવ જેવો મનુષ્યભાવ પૂરો થઈ જાય છે. એટલે ટૂંકામાં ટૂંકું ક્યાંથી મૂળ મુદ્દાનો માલ મળે એ વાત એને જો એક પ્રયોજન ઉપરની એની તીક્ષ્ણ નજર હોય, તીખી નજર હોય, તો એ શોધી કાઢે છે કે પ્રયોજનનો વિષય ક્યાં રહ્યો છે અને ક્યાંથી મેળવી લે છે. તો એમાં મુનિપણું કેવું હોય, કેવળ જ્ઞાનનું સ્વરૂપ એટલે વિતરાગ દેવનું સ્વરૂપ કેવું હોય, અને હું કોણ છું એ વસ્તુના સ્વરૂપમાં આવી જાય. વસ્તુના સ્વરૂપમાં તો બધું આવી જાય છે, પણ એના પેટા ભેદમાં લઈએ તો દેવ કેવા હોય, ગુરુ કેવા હોય, એના નિરૂપિત સિદ્ધાંતો વિતરાગતાના મૂળિયા જેમાં પીડા છે એ કેવા હોય, અને હું પોતે કોણ છું, હું ખરેખર હું કોણ છું મૂળ સ્વરૂપે, એ વગેરે નવતત્વનું મીન સ્વરૂપ જે રીતે છે તે રીતે યથાર્થતા કેવી છે. નવતત્વનું મીન સ્વરૂપ જે રીતે છે તે રીતે એટલે યથાર્થપણે પહેલા લક્ષમાં આવે પછી અનુભવ થાય, યથાર્થપણે અનુભવમાં ન આવે, યથાર્થપણે લક્ષમાં ન આવે તો અનુભવ ન થાય. આ એક બહુ સમજવા જેવો મુદ્દો છે કે નવ તત્વનું ભિન્ન સ્વરૂપ લક્ષમાં આવે એમ નહીં, પણ યથાર્થપણે લક્ષમાં આવે પછી અનુભવ થાય. આમ વાત છે,
બરોબર.
એ વિષય એમ છે કે જે રીતે આત્માનું હિત થાય તે રીતે લક્ષમાં આવે તો તે યથાર્થપણે છે, અને એ રીત છોડીને ભલે ચોખ્ખું સમજાય, શાસ્ત્રના આગમ અનુસાર સમજણ હોય તો પણ તે યથાર્થતા નામ પામતું
નથી.
સમયસારની 11મી ગાથામાં ભૂતાર્થ આત્મા છે એની મુખ્યતા કરીને નિરૂપણ છે કે સમ્યક દર્શનનો જે વિષય આત્મા છે, જે આત્માનું મૂળ સ્વરૂપ છે, તે ભૂતાર્થ આત્મા છે, અને એટલો જ સત્યાર્થ આત્મા છે. ભૂતાર્થ છે અને સત્યાર્થ છે, બાકીનો તમામ વિષય વ્યવહાર નહીંનો વિષય છે. સમસ્ત જેટલો કોઈ વિષય છે તે વ્યવહાર નહીંનો વિષય છે, અને તે અભૂતાર્થમાં જાય છે, અસત્યાર્થમાં જાય છે એમ કરીને ગૌણ કરાવ્યો છે. હવે આગમ અનુસાર એનો અર્થ સમજે, કહેનાર પ્રતિપાદન સૂત્ર કરનાર જે આચાર્ય છે એ સૂત્રકર્તા આચાર્યનો અહીંયા આશય અને અભિપ્રાય આવો છે એમ બરાબર આગમ પ્રમાણે બુદ્ધિગોચર થાય તો પણ તેમાં યથાર્થતા છે કે નહીં એ એક જુદી સમસ્યા છે.
બરાબર,
આગમ પ્રમાણે અર્થ થાય, અર્થ નહીં એનો આશય આવો છે કહેનારનો, સૂત્ર કરતા આચાર્યનો આશય ત્રિકાળી શુદ્ધાત્મ પદને મુખ્ય કરાવવાનો આશય છે. વ્યવહાર સઘળો અહીંયા અભૂતાર્થ છે એમ કહ્યું છે, એવો શબ્દ વાપરો છે. સઘળો વ્યવહાર અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, એવો શબ્દ વાપરો છે ટીકાકારાચાર્ય. તો પણ એમ કહે છે કે આશય કાઢનારને તો બરાબર યથાર્થ સમજાણું કે નહીં, અર્થ નથી કર્યો, અહીં તો આશય કાઢી દીધો છે. તો એનું હવે સમજણ યથાર્થ ખરી કે નહીં, કે યથાર્થતાનો આંક એવી રીતે નથી. યથાર્થતા તો ત્યારે છે કે જ્યારે પોતાનો ભૂતાર્થ આત્મા મુખ્ય થાય. જે મુખ્યતા કરાવી છે તેવી મુખ્યતા અહીંયા લાગુ થાય, સમજણ લાગુ કરવામાં આવે, પરિણમનનો પ્રયાસ થાય. પરિણમનની સફળતા તો પ્રયાસ થાય તો થાય ને, પણ પ્રયાસ ઉભો થાય એમાંથી, તો એની સમજણની યથાર્થતા છે. અનુભવ થાય તો એનું ફળ આવ્યું, પણ સમજણની યથાર્થતાનો તબક્કો શું છે, એ સ્ટેજ ક્યારે આવ્યું ગણાય, કે જ્યારે સમજણને આત્મહિતના અર્થે લાગુ કરી શકે ત્યારે. ત્યાં સુધી એને સમજણ આવી છે એ વાત ખરેખર લાગુ પડતી નથી, સમજણની વાત ખોટી છે. ભલે આગમ અનુસાર સમજણ હોય તો એ સમજણ નિતાંત ખોટી છે, જરાય સાચી નથી એમ વાત છે.
બરોબર.
ભલી કોઈ એમ કહે કે એટલું સમજો હોય તો પછી પ્રયોગ કરશે ને, માટે ત્યાં તો એને રાખો કે ત્યાં અટકાવ, ત્યાં અટકાવવો નથી, ત્યાં આવ્યો છે એને જ આ કહેવામાં આવે છે. ત્યાં નથી આવ્યો એને પછી શું કહેવું, પણ ત્યાં આવ્યો છે એને આ કહેવું છે. એ જગ્યાએ વચનામૃતમાં પૂજ્ય બહેનથી બહુ સારી વાત કરી છે આવા જ એક મુદ્દા ઉપર, કે તત્વનો ઉપદેશ અસીધારા સમાન છે. અસીધારા એટલે તરવારની ધાર. અત્યારે તો તરવારનો વપરાશ નથી એટલે કોઈને તરવારની ધાર શું કહેવાય ખબર નથી, પણ તરવાર એક એવા લોખંડમાંથી તૈયાર કરવામાં આવતી કે ઘા કરે એટલે બે ટુકડા જ હોય, પછી સામે માણસ હોય એમ નહીં, હાડકું હોય એમ નહીં માણસનું, પથ્થર હોય એમ નહીં, ગમે તે સામે પદાર્થ હોય કાકડીની જેમ કાપી નાખે એવી ધાર એની સાથે. એ ધાર મુઠી ન થાય, સામે ચીજ હોય ખલાસ થાય, એવો તત્વનો ઉપદેશ અસીધારા જેવો છે. કે એની સમજણમાં આવે, એની યથાર્થતામાં આવે, યથાર્થતામાં આવે, એ અનુભવમાં આવે, એમાં તત્વનો ઉપદેશ હોય ને એનું કામ ન થાય એ પ્રશ્ન જ નથી. એ અસીધારા જેવો ઉપદેશ છે. એ સત્શાસ્ત્રની અંદર જે રીતે ઉપદેશ છે, જ્ઞાનીઓના વચનોમાં જે ઉપદેશ છે, એ ઉપદેશનું સ્વરૂપ અસીધારા જેવું કામ કરે છે. એ પોતાનો અનુભવ લીધો છે એની અંદર, જે ઉપદેશના વચનો છે એને યથાર્થપણે જ્યાં સમજણમાં લેવાય છે ત્યાં તો અનુભવની પદ્ધતિ ચાલુ થાય છે. જ્યાં અનુભવની પદ્ધતિનો વિકાસ થાય છે ત્યાં અનુભવ થાય છે, અને અનુભવ થાય છે ત્યાં પરિણામની અંદરમાં જમવટ થાય છે, અને આત્મા અંદરથી ખીલતો જાય છે, જ્ઞાનના દરિયા અંદરમાં ઉછાળા થાય છે. એક અસીધારા જેવો ઉપદેશ છે એમ ત્યાંથી વાત લીધી છે. એટલે તો અહીંયા વાત કીધી કે આશય ત્યારે યથાર્થ ગણવો કે જ્યારે એમાંથી એને લાગુ કરવાનો પ્રયાસ ચાલુ થાય.
બરાબર.
આશયમાં શું છે કે શુદ્ધાત્માની મુખ્યતા કરાવી, અને એની જ પર્યાયની શુદ્ધાશુદ્ધિથી માંડીને તમામ જગતનો વિષય ગૌણ કરાવ્યો. બરાબર. વ્યવહાર સઘળો અભૂતાર્થ છે એવા શબ્દો પડ્યા છે. એક આત્મા પરમ તત્વ ભૂતાર્થ છે, અને વ્યવહાર સઘળો અભૂતાર્થ છે એવા શબ્દ પડ્યા છે. તો તો કહે છે કે એ વ્યવહાર સગળો અવતારનો આશય સમજમાં આવ્યો, તો એ સમજમાં જે મુખ્યતા આવવી જોઈએ અને આ ગૌણતા આવવી જોઈએ એવું કઈ સમજણના કાળમાં ચાલુ થયું. જ્ઞાન એવી ચીજ છે કે એ પોતાના પ્રયોજનમાં તરત જ પરિણમે છે. જેમ કે દૂર ક્ષેત્રવર્તી કોઈ સ્વજનમાં મૃત્યુના સમાચાર મળે છે ત્યારે એને જ્ઞાન થતા વેઠ શોક ઉભો થાય છે, અને દૂર ક્ષેત્રવર્તી સ્વજન પરિવારમાં કોઈ નવું આગમન થાય છે કે ભાઈ આપણે ત્યાં પુત્ર જન્મ થયો તો હરખ થાય છે. હવે જ્ઞાન થતા જ અમલ થયો કે એમાં કોઈ એપ્લાય કરવા માટે કઈ વિચારમાં પછી ઉતરવું પડ્યું? આનો શોક કરવો કે હરખ કરવા માટે શું વિચારણા કરવી પડી? એ કયો હે કે હું એકવાર વિચારણા કરી લઉં ને પછી એનો અમલ થાય મને. એ જ્ઞાન છે એ તરત જ એ બાજુ વળી જાય છે. એટલે જ્ઞાનસ્ય ફલ વીરતી જે લીધું છે એનું કારણ આ છે.
બરોબર.
કે પ્રથમ વીરતી શેની આવે છે? કે સઘળો વ્યવહાર અભૂતાર છે, એક શુદ્ધાત્મા અભૂતાર છે એમ શુદ્ધાત્માને પકડતા બીજું બધું જે ગૌણ થયું એ જ્ઞાનનું ફળ થાય. નુકસાન છે જે કોઈ પરિણમન ચાલી રહ્યું છે એમાં અશુદ્ધતા છે, તે મલિનતા છે, વિપરીતતા છે અને દુઃખરૂપ નુકસાન છે. એ દુઃખ સમજાયને દુઃખમાં ઉભો રહે બે વાત બે રહેતી નથી. પાણી ઢોળાતું હોય, મટકું કાણું થઈ ગયું હોય ને પાણી ઢોળાતું હોય તો જોવાને વિચારણા કરવા ઉભા રહેતો નથી. વિચારણા કરે કે આને બંધ કરું કે ન કરું, અત્યારે કરું કે પછી કરું, પહેલા કરવાથી ફાયદો કે પછી કરવાથી ફાયદો? ત્યારે આ તો ઘી ઢોળાય છે, પાણી નથી ઢોળાતું પણ ઘી ઢોળાય છે, એને વિચાર કરવા કોઈ ઉભો રહીએ એ પ્રશ્ન જ નથી. એ તો તરત જ જેવી ખબર પડી કે વાસણ ફૂટ્યું કે દોડીને બંધ કરવા જાય છે એમ સમજણમાં એ જ્ઞાન બળ રહેલું છે. અહીંયા એ કહેવું છે કે પ્રથમ સમજણમાં પુરુષાર્થ ગર્ભિત છે. પુરુષાર્થ સમજણની અંદર ઉભો થયા વિના ન રહે એવી એક અનિવાર્ય પરિસ્થિતિ છે એને સમજણ કહી છે, બાકીની ચીજને સમજણ કહી જ નથી. એ બધી સમજણ ગેરસમજણના સ્વરૂપે સમજણ ચાલી રહી છે એને સમજણના ધોખામાં રહેવા જેવું
બરાબર.
એ બધી સમજણ નથી
ગેરસમજણ
ચાલુ હો જાય. સમજ કે અનુસાર પુરુષાર્થ ચાલુ હો જાય તબ સમજ હોય. પુરુષાર્થ ચાલુ નહીં હોવે સમજે ઓર ઇસકા સમજ મેં અપના કાર્ય કરને કા ઇનિશિયેટિવ ખરા નહીં હોવે તો સમજ નહીં હૈ ગેર સમજ હૈ. સમજ કે દુઃખ મે મત રહેના ચાહિયે.
જય હો પંચ કૃપાળુ શ્રી કાનપુર દેવ, જય હો સનાતન દિગંબર જય.